એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે છે ને શબ્દોની અંદર જે શક્તિઓ છુપાયેલી છે ને એના પર થોડી વાત કરીશું. આપણે રોજ ભાષા વાપરીએ છીએ, બરાબર? શબ્દો બોલીએ, સાંભળીએ, અને મોટાભાગે કેવું હોય, આપણે માની લઈએ કે ભાઈ દરેક શબ્દોનો એક જ અર્થ, ચોક્કસ, સીધો સાધો. જેમ કે ટેબલ એટલે ટેબલ, પાણી એટલે પાણી. પણ ભાષા શું ખરેખર આટલી આમ સીધી હોય છે? આજે આપણી પાસે જે સ્ત્રોત સામગ્રી છે ને એ આજે સીધું દેખાય છે, એની પાછળ જે ગૂંચ છે, જે સુંદરતા છે ને એના પર પ્રકાશ પાડે છે. એ સમજાવે છે કે કેવી રીતે આમ એક જ શબ્દ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે વપરાય ને જુદો અર્થ આપે. એટલે આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ છે શબ્દશક્તિ સમજવાનો. મતલબ કે શબ્દમાં અર્થ પ્રગટ કરવાની જે જુદી જુદી તાકાત છે ને એને જરા ઊંડાણથી જોઈએ. ચાલો આને થોડું આમ ખોલીએ. આપણે સામાન્ય રીતે શું વિચારીએ, સિંહ બોલીએ એટલે તરત પેલો જંગલનો રાજા એક પ્રાણી દેખાય. ચાલવું કહીએ એટલે પગથી ચાલવાની ક્રિયા. આ બધું કેવું એકદમ સ્વાભાવિક લાગે ને? એક શબ્દ, એક અર્થ. પણ હંમેશા આવું જ હોય?
હા, તમે જે કહ્યું ને એ શબ્દનો મુખ્ય અર્થ છે, જે વધારે પ્રચલિત છે, જે સમાજે સ્વીકાર્યો છે એમ કહી શકાય, જે આપણને ખબર છે ભાષા શીખતી વખતે પહેલું શીખવાડાયો હોય. પણ ખરી મજા તો આ સીધા અર્થથી આગળ છે. આપણા સ્ત્રોતમાં પણ આવા ઘણા ઉદાહરણ છે. એ બતાવે છે કે ભાષા કેટલી આમ ફ્લેક્સિબલ છે, કેટલા સ્તર છે એના. જેમ કે કોઈ કહે કે આ માણસ તો સાવ માટીનો છે. હવે અહીં માટી એટલે શું? પેલી ભીની ધૂળ?
ના ના, એ અર્થ તો નહીં જ.
બરાબર. અહીં એનો અર્થ થાય કે ભાઈ આ માણસ નિર્બળ છે, પોચો છે, કોઈ ગણતરીમાં નથી. તો જુઓ, માટી શબ્દે પોતાનો મૂળ અર્થ છોડી દીધો અને પરિસ્થિતિ પ્રમાણે નવો અર્થ પકડી લીધો.
ખરેખર આ બહુ રસપ્રદ છે. પેલું બીજું ઉદાહરણ પણ હતું, મને યાદ છે, એનામાં મીઠું જ ક્યાં છે? અહીં પણ મીઠું એટલે પેલું ખાવાનું નમક તો નહીં જ ને?
હા, બિલકુલ. ત્યાં મીઠું એટલે અક્કલ, સુરુચિ, આવડત, ક્યારેક જીવનનો કસ એવો અર્થ પણ થાય.
એ આનો મતલબ એ થયો કે શબ્દો કોઈ આમ જડ વસ્તુ નથી, એ જીવંત છે. સંદર્ભ પ્રમાણે રંગ બદલે, અર્થ બદલે. તો આ જે અલગ અલગ અર્થો નીકળે છે એને સમજવા માટે કોઈ શું કહેવાય, વ્યવસ્થિત રીત છે, કોઈ શાસ્ત્રીય પદ્ધતિ ખરી?
ચોક્કસ છે. ભાષાના જે ઊંડા અભ્યાસીઓ થયા, ખાસ કરીને આપણા ભારતીય કાવ્યશાસ્ત્રીઓ, એમણે સદીઓ પહેલા આના પર બહુ વિચાર્યું છે. એમણે જોયું કે શબ્દ ખાલી સંકેત નથી, પણ એનામાં જુદા જુદા લેવલ પર અર્થ પેદા કરવાની શક્તિઓ છે. આ શક્તિઓને જ એમણે શબ્દશક્તિ એવું નામ આપ્યું. અમુક આચાર્યો એને વૃત્તિ પણ કહે છે, એટલે કે શબ્દનો અર્થ તરફનો જોખ, અથવા વ્યાપાર પણ કહે, એટલે કે શબ્દ જે અર્થ પ્રગટ કરવાનું કામ કરે છે તે. પણ મુખ્યત્વે એમ સમજો કે ત્રણ શબ્દશક્તિઓ ગણાવી છે, અભિધા, લક્ષણા અને વ્યંજના. આ ત્રણ શક્તિઓ આપણને સમજાવે છે કે શબ્દ કેવી રીતે જુદા જુદા અર્થો સુધી પહોંચાડે છે, જાણે અર્થના ત્રણ અલગ દરવાજા.
ત્રણ દરવાજા, અભિધા, લક્ષણા, વ્યંજના. સરસ. તો ચાલો પહેલા દરવાજાથી શરૂ કરીએ. અભિધા શક્તિ, એ શું છે, કેવી રીતે કામ કરે છે?
અભિધા શક્તિ છે ને એ શબ્દની સૌથી પાયાની શક્તિ છે, પહેલી અને મુખ્ય. તે શબ્દનો મુખ્ય, સીધો, સાંકેતિક અર્થ બતાવે, જે બધા જાણે છે એમ સમજો. આ અર્થને શાસ્ત્રમાં વાચ્યાર્થ કહેવાય, અથવા મુખ્યાર્થ, શક્યાર્થ પણ કહેવાય, એટલે કે જે અર્થ શબ્દ પોતે ધારણ કરવા શક્ત છે. આપણે સિંહનું ઉદાહરણ લીધું હતું ને?
હા.
તો એ શબ્દ સાંભળીને જે પેલું પ્રાણી આંખ સામે આવે એ એનો વાચ્યાર્થ, અને એ અભિધા શક્તિથી ખબર પડે. જે શબ્દ આવો સીધો અર્થ આપે એને વાચક શબ્દ કહેવાય.
એટલે મોટાભાગે જે ડિક્શનરીમાં પહેલો અર્થ લખ્યો હોય એ જ.
હા, બરાબર. એ જ અભિધાથી મળતો વાચ્યાર્થ. ભાષાનો આ સૌથી સ્થિર પાયો છે. એ ન હોય તો પછી કશું નક્કી જ ન રહે.
સમજાઈ ગયું. એટલે અભિધા એટલે શબ્દનો ફર્સ્ટ ડાયરેક્ટ ડિક્શનરી મીનિંગ, જેના પર ભાષા ઊભી છે. પણ તો પછી પેલું માટીનો માણસ કે મીઠું નથી એનું શું? ત્યાં તો આ સીધો અર્થ, વાચ્યાર્થ બિલકુલ ચાલતો નહોતો. માણસ માટીનો બનેલો ના હોય અને મીઠું ના હોય એનો મતલબ અક્કલ નથી, એવું ડિક્શનરીમાં ના લખ્યું હોય. તો જ્યારે આ મુખ્યાર્થ કામ ન કરે ત્યારે શું થાય, કઈ શક્તિ આવે?
બરાબર.
એ જ પોઈન્ટ છે. જ્યારે શબ્દનો મુખ્ય અર્થ વાક્યમાં બંધ ન બેસે, એમ લાગે કે આનો કોઈ મતલબ નથી નીકળતો, અથવા તો શાસ્ત્રીય ભાષામાં કહીએ તો અર્થમાં બાધા ઊભી થાય.
બાધા એટલે કે અડચણ.
હા, અડચણ. અર્થ અસંગત લાગે, હસવું આવે એવો લાગે કે અશક્ય લાગે, ત્યારે આપણે મુખ્યાર્થ છોડીને આગળ વધવું પડે. આવા સમયે બીજી શક્તિ એટલે કે લક્ષણા શક્તિ એ કામ કરવાનું શરૂ કરે છે. લક્ષણા ત્યારે જ આવે જ્યારે અભિધા આમ ફેલ જાય. સ્ત્રોતમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે લક્ષણા માટે ત્રણ શરતો છે. એક તો મુખ્યાર્થમાં બાધા હોવી જોઈએ. બીજું, મુખ્યાર્થ અને જે નવો અર્થ આપણે લેવાના છીએ, જેને લક્ષ્યાર્થ કહેવાય, એ બંને વચ્ચે કોઈક સંબંધ હોવો જોઈએ, એને તદ્યોગ કહે છે. અને ત્રીજું, કાં તો કોઈ રૂઢિ હોય, એટલે કે પરંપરાથી એવો પ્રયોગ ચાલ્યો આવતો હોય, અથવા તો બોલનારનો કોઈ ખાસ હેતુ એટલે કે પ્રયોજન હોય.
આ થોડું વધારે સમજાવશો? મુખ્યાર્થ બાધા, તદ્યોગ અને રૂઢિ કે પ્રયોજન, આ ત્રણ વસ્તુઓ.
ચોક્કસ. જુઓ, મુખ્યાર્થ બાધા એટલે સીધો અર્થ શક્ય ન હોય. દાખલા તરીકે, ગુજરાત જાગ્યું.
હા,
હવે ગુજરાત કોઈ માણસ તો છે નહીં કે સૂઈ જાય ને જાગી જાય, એટલે જાગ્યું ક્રિયાપદનો જે મુખ્ય અર્થ છે એ અહીં બંધ બેસતો નથી. આ થઈ મુખ્યાર્થ બાધા.
બરાબર.
હવે બીજું, તદ્યોગ એટલે મુખ્યાર્થ અને નવા અર્થ વચ્ચેનો સંબંધ. ગુજરાત જાગ્યુંમાં ગુજરાત એટલે ખરેખર તો ગુજરાતના લોકો, ખરું ને?
હા, એમ જ.
તો ગુજરાત એટલે કે પ્રદેશ, અને ગુજરાતના લોકો એટલે કે ત્યાં રહેનારા, આ બે વચ્ચે આધાર આધેયનો સંબંધ છે. લોકો ગુજરાતમાં રહે છે. આ થયો તદ્યોગ. અને ત્રીજું, રૂઢિ અથવા પ્રયોજન. હવે ગુજરાત જાગ્યું એમ કોઈ કહે તો એનો હેતુ શું હોય? કદાચ એ બતાવવું હોય કે લોકોમાં હવે જાગૃતિ આવી છે, ઉત્સાહ આવ્યો છે, કોઈ કામ માટે તૈયાર થયા છે. આ થયું પ્રયોજન. તો જ્યારે આ ત્રણે શરતો પૂરી થાય, ત્યારે મુખ્યાર્થ છોડીને એની સાથે જોડાયેલો બીજો બંધ બેસતો અર્થ લેવાય. આ નવા અર્થને લક્ષ્યાર્થ કહેવાય છે. અને જે શક્તિ આ અર્થ બતાવે એ લક્ષણા. જે શબ્દ આ રીતે વપરાય એ લાક્ષણિક શબ્દ.
ઓકે, એટલે ગુજરાત જાગ્યુંમાં ગુજરાત એ લાક્ષણિક શબ્દ થયો, અને ગુજરાતના લોકો એ લક્ષ્યાર્થ, અને પેલું એનામાં મીઠું નથી માં મીઠું લાક્ષણિક શબ્દ, અને અક્કલ કે સ્રુચિ એ લક્ષ્યાર્થ.
બિલકુલ. એટલે એમ કહી શકાય કે લક્ષણા એ ભાષાની એક પ્રકારની આમ જુગાડ શક્તિ છે. જ્યારે સીધો રસ્તો બંધ હોય અભિધાનો, ત્યારે આ લક્ષણા એક આડકતરો પણ સંબંધિત રસ્તો શોધી કાઢે, જેથી વાતનો અર્થ સચવાઈ રહે, કદાચ વધારે ધારદાર પણ બને. જેમ કે આ છોકરો સિંહ છે એમ કહીએ, ત્યારે છોકરો કંઈ ખરેખર સિંહ તો નથી.
હા, ત્યાં પણ લક્ષણ જ છે. સિંહના ગુણો જેમ કે બહાદુરી, શક્તિ, એ છોકરામાં છે એવો સંબંધ, સાદૃશ્યનો સંબંધ જોડીને લક્ષ્યાર્થ કાઢીએ છીએ.
તમે બરાબર સમજ્યા. આ સિંહવાળું ઉદાહરણ છે ને, એ સાદૃશ્ય સંબંધ પર આધારિત લક્ષણાનું બહુ સારું ઉદાહરણ છે. લક્ષણાના પણ ઘણા પ્રકારો છે. મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે કેવો સંબંધ છે, સાદૃશ્ય છે, સમીપતા છે, કાર્યકારણ ભાવ છે વગેરે. અને રૂઢિ છે કે પ્રયોજન છે એના આધારે પ્રકારો પડે છે. પણ મૂળ વાત એ જ છે કે તે મુખ્યાર્થના અવરોધને પાર કરીને અર્થને આગળ લઈ જાય છે.
પણ શું અહીં વાત પૂરી થઈ જાય?
ના, મને પણ એ જ પ્રશ્ન થતો હતો. અભિધા અને લક્ષણા પછી પણ કંઈક બાકી રહે છે એવું લાગે છે. ઘણીવાર વાતનો જે અસલ મર્મ હોય, જે હાર્દ હોય, એ તો સીધો અર્થ કે લાક્ષણિક અર્થ કરતાં પણ કંઈક જુદો જ હોય છે. એ સીધો કહેવાયો ન હોય પણ સૂચવાતો હોય. જેમ કે પેલું ઉદાહરણ, કોઈ મહેમાન ઉતાવળામાં હોય અને યજમાન કહે, અરે હજી તો સવાર પડી છે. હવે અહીં સવાર પડવાનો સીધો અર્થ કે લક્ષ્યાર્થ નથી લેવાનો.
બરાબર. પણ એનો જે ગર્ભિત અર્થ છે કે ભાઈ રોકાઈ જાઓ, શાંતિ રાખો, શિવતાવળ છે, એવો કંઈક, તો આ જે સૂચિત અર્થ છે એના માટે કઈ શક્તિ?
અહીં જ આપણે ત્રીજા અને સૌથી સૂક્ષ્મ દરવાજા પાસે આવીએ છીએ, વ્યંજના શક્તિ. વ્યંજના એટલે શું? વ્યક્ત કરવું, પ્રગટ કરવું, સૂચવવો. જ્યારે અભિધા અને લક્ષણા એમ સમજો કે પોતપોતાનું કામ કરીને શાંત થઈ જાય, એ પછી જે એક નવો જ સૂચિત આમ ધ્વનિ જેવો અર્થ પ્રગટે એને વ્યંગ્યાર્થ કહેવાય અથવા ધ્વન્યાર્થ. અને જે શક્તિથી આ અર્થ પ્રગટ થાય તે વ્યંજના શક્તિ. તમે જે હજી તો સવાર પડી છે વાળું ઉદાહરણ આપ્યું ને, એમાં રોકાઈ જવાનો જે આગ્રહ સૂચવાય છે એ જ વ્યંગ્યાર્થ છે. જે શબ્દ કે શબ્દ સમૂહ કે આખું વાક્ય આ વ્યંગ્યાર્થનું સૂચન કરે એને વ્યંજક કહેવાય. વ્યંજનાની ખાસ વાત એ છે કે એનો આધાર કદાચ વાચ્યાર્થ કે લક્ષ્યાર્થ પર હોય, પણ તે પોતે એ બંનેથી જુદો એક નવો જ અર્થ હોય છે.
ઓહો, આ તો ખરેખર ઊંડી વાત છે. વ્યંજના એટલે જાણે શબ્દોની વચ્ચે જે ખાલી જગ્યા છે એમાં છુપાયેલો અર્થ, જે સાંભળનાર કે વાંચનારે પોતાની સમજ અને સંદર્ભથી પકડવાનો. પેલું બીજું ઉદાહરણ પણ હતું સ્ત્રોતમાં, સૂરજ ડૂબી ગયો. આનો સીધો અર્થ વાચ્યાર્થ તો સ્પષ્ટ છે કે ભાઈ સૂર્યાસ્ત થયો, પણ એનો વ્યંગ્યાર્થ એ શું હોઈ શકે?
એનો વ્યંગ્યાર્થ તો કોણ બોલે છે, કોણે કહે છે અને કઈ પરિસ્થિતિમાં કહે છે એના પર આધાર રાખે. ઘણા બધા હોઈ શકે. જો કોઈ નોકર એના શેઠને કહે તો કદાચ અર્થ હોય કે શેઠ, હવે દીવાબત્તી કરવાનો ટાઈમ થયો અથવા મારો છૂટવાનો ટાઈમ થયો.
બરાબર.
જો કોઈ પ્રેમી એની પ્રેમિકાને કહે તો અર્થ હોય કે ચાલો હવે મળવાનો સમય થયો. કોઈ ગૃહિણી પતિને કહે તો હવે ઘરે આવો. કોઈ ચોર એના સાથીને કહે તો કદાચ એમ કહે કે ચાલો હવે કામે લાગીએ. જુઓ, વાક્ય એક જ છે, સૂરજ ડૂબી ગયો,
પણ કેટલા બધા અર્થ નીકળ્યા.
હા, સંદર્ભ બદલાયો, બોલનાર સાંભળનાર બદલાયા, એટલે વ્યંગ્યાર્થ બદલાઈ ગયો. આ જ વ્યંજનાની તાકાત છે. કવિતામાં, સારા સાહિત્યમાં અને આપણી રોજની વાતચીતમાં પણ વ્યંજના અર્થને ઊંડાણ આપે છે, સુંદરતા આપે છે, અનેક અર્થ છાયાઓ આપે છે, એ વાતને સીધી કહ્યા વગર પણ વધુ અસરકારક બનાવે છે.
તો આખી ચર્ચાનો સાર એમ નીકળે છે કે શબ્દ એ ખાલી એક સાધન નથી, પણ એક શક્તિશાળી એકમ છે. એમાં ત્રણ શક્તિઓ છે. અભિધા, જે મુખ્ય ડિક્શનરી અર્થ વાચ્યાર્થ આપે. લક્ષણા, જે મુખ્ય અર્થમાં બાધા આવે ત્યારે સંબંધિત બીજો અર્થ લક્ષ્યાર્થ આપે. અને વ્યંજના, જે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થથી પણ આગળ જઈને એક સૂચિત ગર્ભિત અર્થ વ્યંગ્યાર્થ પ્રગટ કરે. અને આ શક્તિઓના કારણે શબ્દ પોતે પણ વાચક, લાક્ષણિક કે વ્યંજક તરીકે કામ કરે છે. એટલે કે શબ્દ પછી શક્તિ અને એમાંથી નીકળતો અર્થ, આ ત્રિપુટી મહત્વની છે.
તમે એકદમ બરાબર સાર કાઢ્યો. આ ત્રણેય શક્તિઓ, અભિધા, લક્ષણા, વ્યંજના, આખું ભાષાનું અર્થતંત્ર ચલાવે છે એમ કહી શકાય. અભિધા સ્થિરતા આપે, લક્ષણા વ્યવહારુ ઉકેલ લાવે અને વ્યંજના ઊંડાણ અને સૌંદર્ય ઉમેરે. હવે આને થોડા મોટા ચિત્રમાં જોઈએ. આ શબ્દશક્તિની સમજ આપણને શું કામ લાગે, આપણે શા માટે આ બધું જાણવું જોઈએ?
હા, એ જ મુદ્દો છે. આ બધું આમ તો શાસ્ત્રીય જેવું લાગે, સામાન્ય માણસને રોજની જિંદગીમાં આ ક્યાં ઉપયોગી?
ના ના, એવું નથી કે આ ખાલી પંડિતો કે સાહિત્યના વિદ્યાર્થીઓ માટે જ છે. આ સમજ છે ને, એ આપણી ભાષા પ્રત્યેની, વાતચીત પ્રત્યેની સમજને વધારે ધારદાર બનાવે છે. જ્યારે આપણે કોઈ કવિતા વાંચીએ કે નાટક જોઈએ, ત્યારે કવિ કે લેખક શબ્દોથી શું સૂચવવા માંગે છે, કયો ભાવ કહેવા માંગે છે, એ સમજવા માટે લક્ષણા અને વ્યંજનાની સમજ બહુ જ જરૂરી છે.
નહીતર ઉપર ઉપરનો અર્થ જ સમજાય.
બરાબર. એના વગર આપણે ખાલી સપાટી પર જ રહી જઈએ, અંદર જે મોતી છુપાયા છે ત્યાં સુધી પહોંચી ન શકીએ. એટલું જ નહીં, રોજબરોજના વ્યવહારમાં પણ જુઓ ને, લોકો ક્યાં બધી વાત સીધી કરે છે. કટાક્ષમાં કે મહેણા મારે, ઈશારા કરે. કોઈના વખાણ પણ કદાચ વ્યંગમાં હોય, ટીકા પણ મીઠા શબ્દોમાં હોય. આવા સમયે જો આપણને શબ્દશક્તિની, ખાસ કરીને લક્ષણા અને વ્યંજનાની થોડી ઘણી પણ સમજ હોય ને,
તો
આપણે શબ્દોની પાછળનો ઈરાદો, ભાવ, જે નથી કહેવાયું પણ સૂચવાયું છે, એને વધુ સારી રીતે પકડી શકીએ.
એટલે તમે એમ કહે છો કે આ સમજ આપણને વધુ સારા સાંભળનાર અને વધુ સભાન બોલનાર બનાવે. આપણે ખાલી શું કહ્યું એટલું જ નહીં, પણ શું નથી કહ્યું પણ સૂચવ્યું છે એ પણ સમજી શકીએ.
હા,
અને બોલતી વખતે પણ ધ્યાન રાખી શકીએ કે આપણા શબ્દોના કેવા કેવા અર્થ નીકળી શકે છે. ગેરસમજ ઘણીવાર આમાંથી જ થતી હોય છે, નહીં?
બિલકુલ. કહેનારે એક અર્થમાં કહ્યું હોય, સાંભળનારે બીજો લીધો હોય, શબ્દશક્તિની સમજ આપણને ભાષા કેટલી જટિલ અને સમૃદ્ધ છે એનો અહેસાસ કરાવે છે. એ શીખવે છે કે ભાષા ખાલી માહિતી આપવા લેવાનું સૂકું માધ્યમ નથી, પણ એ અર્થો, ભાવો, સંસ્કૃતિ, માનવ સંબંધોનું એક જીવતું, ધબકતું અને એક સ્તરવાળું માળખું છે. એ આપણને વધુ ધ્યાનથી ભાષા વાપરતા અને બીજાના પ્રયોગને સમજતા શીખવે છે. સાહિત્યનો આનંદ લેવાથી માંડીને રોજની વાતચીત સુધી આ સમજ આપણી સમજણ અને અભિવ્યક્તિ બંનેને સારી બનાવે છે. આ બધી વાતચીત પછી એક વિચાર મનમાં આવે છે. એ આપણા સ્ત્રોતમાં સીધો નથી, પણ આ ચર્ચામાંથી જ જન્મે છે. આપણે જોયું કે અભિધા, લક્ષણા, વ્યંજના ભાષાના અર્થઘટનમાં, ખાસ કરીને સાહિત્યમાં, કેટલું મહત્વનું સ્થાન ધરાવે છે. પણ શું આ શક્તિઓ ફક્ત આમ સભાનપણે થતા ભાષાના વિશ્લેષણ કે સાહિત્ય પૂરતી જ સીમિત છે? કે પછી આપણા રોજિંદા જીવનમાં, આપણા સંબંધોમાં આપણે જે રીતે એકદમ સહજતાથી એકબીજા સાથે વાતો કરીએ છીએ, દલીલ કરીએ, પ્રેમ બતાવીએ, ગુસ્સો બતાવીએ, એ બધામાં આ શક્તિઓ પડદા પાછળ, કદાચ આપણને ખબર પણ ન હોય, એમ સતત કામ કરતી હોય છે. શું આપણે જાણે અજાણે વ્યંજનાનો ઉપયોગ કરીને જ આપણા સૂક્ષ્મ ભાવો નથી વ્યક્ત કરતા? અને શું બીજાની વાત સમજવામાં આપણી લક્ષણા અને વ્યંજના પકડવાની શક્તિ જ નિર્ણાયક નથી બનતી? આ શક્તિઓનું આપણા અજાણ્યા મન પર અને આપણા સામાજિક વ્યવહારો પર કેટલું નિયંત્રણ હશે? આ ખરેખર વિચારવા જેવો મુદ્દો નથી?
ખરેખર આ એકદમ વિચારવા જેવો મુદ્દો છે. આપણે ભાષાને જેટલી સહેલી માનીએ છીએ એટલી છે નહીં. એની પાછળ આખું એક શાસ્ત્ર અને મનોવિજ્ઞાન કામ કરે છે. આજની આ ઊંડાણભરી ચર્ચા માટે તમારો ખૂબ ખૂબ આભાર. શબ્દની આ ત્રણ શક્તિઓ, અભિધા, લક્ષણા અને વ્યંજના વિશે જાણીને ભાષાને જોવાનો, સમજવાનો એક નવો જ દૃષ્ટિકોણ મળ્યો છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.